એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આજે આપણે વાત કરવાના છીએ અબુ હામિદ અલ ગઝાલી વિશે, ઇસ્લામિક સુવર્ણયુગના પર્શિયન ચિંતક, જેમણે ખરેખર ઇસ્લામિક વિચારધારા પર સદીઓ સુધી ઊંડી છાપ છોડી છે.
હા, અને એમનું બિરુદ પણ કેવું, હુજ્જત અલ ઇસ્લામ,
એટલે કે ઇસ્લામનો પુરાવો. એમનો સમયગાળો 1058 થી 1111 CE નો. તો ચાલો આજે જરા ઊંટા ઉતરીએ અને સમજીએ કે એમના વિચારોનું મહત્વ શું છે.
બિલકુલ. અને એ સમય પણ કેવો હતો, 11મી સદી, ઇસ્લામિક સુવર્ણયુગ, બૌદ્ધિક રીતે ખૂબ જ જીવંત સમય.
હા, સેલ્જુક સામ્રાજ્ય હતું ત્યારે, અને સુન્ની વિદ્યાને પ્રોત્સાહન પણ મળતું હતું.
બરાબર. અને એક તરફ ગ્રીક ફિલોસોફી હતી, મતલબ કે એવિસેના જેવા વિચારકોના તર્ક આધારિત વિચારો,
અને બીજી તરફ
પરંપરાગત ધર્મશાસ્ત્રીઓ, એમની કલામ પરંપરા, એમની વચ્ચે સતત ચર્ચા ચાલતી રહેતી. અને હા, સૂફીવાદ પણ ત્યારે વિકસી રહ્યો હતો.
અચ્છા, આવા માહોલમાં એમનો જન્મ અને ઉછેર, એમના શરૂઆતના જીવન વિશે કંઈક કહો ને. સાંભળ્યું છે કે થોડું મુશ્કેલ હતું બાળપણ.
હા, એ ઈરાનના તુસમાં જન્મ્યા, પણ નાની ઉંમરે જ માતા પિતા ગુમાવ્યા, અનાથ થયા.
ઓહ.
એમના પિતાના એક સૂફી મિત્ર હતા, એમણે પછી અલ ગઝાલી અને એમના ભાઈનો ઉછેર કર્યો, એટલે સૂફીવાદના સંસ્કાર તો નાનપણથી જ મળ્યા.
અને ભણતર?
ભણતર માટે નિશાપુર ગયા. ત્યાં અલ જુવૈની જેવા મોટા વિદ્વાન પાસે ભણ્યા, અને એમની પ્રતિભા એટલી તેજ હતી કે ઝડપથી મતલબ બધાની નજરમાં આવી ગયા.
અને પછી તો સીધા બગદાદ, એ પણ નિઝામિયા મદ્રસામાં પ્રોફેસર તરીકે, ખરું ને?
હા, અને એ પણ ફક્ત 33 વર્ષની ઉંમરે. તમે વિચારો, એ સમયની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થામાં આટલી નાની ઉંમરે મુખ્ય પ્રોફેસર બનવું એ બહુ મોટી વાત હતી.
ખરેખર. પણ પછી સાંભળ્યું છે કે એક મોટો ટ્વિસ્ટ આવ્યો એમના જીવનમાં.
બરાબર. 1195માં સફળતાની એકદમ ટોચ પર હતા, અને અચાનક જ એમને ગહન આધ્યાત્મિક સંકટનો અનુભવ થયો.
સંકટ? કેવું સંકટ?
એમને શંકા થવા લાગી કે શું ખરેખર માત્ર તર્કથી, બુદ્ધિથી પરમ સત્ય જાણી શકાય? મતલબ એમને પોતાના જ્ઞાન પર જ સવાલ ઉઠ્યો.
આ તો અકલ્પનીય કહેવાય.
હા, અને આ શંકા એટલી તીવ્ર હતી, એટલી ઊંડી હતી કે કહેવાય છે કે એમની બોલવાની શક્તિ પણ જતી રહી હતી થોડો સમય માટે.
શું વાત કરો છો? પછી શું કર્યું એમણે?
પછી એમણે બધું છોડી દીધું, પદ, પ્રતિષ્ઠા, બગદાદ, બધું જ, અને 10 વર્ષ માટે નીકળી પડ્યા.
ક્યાં ગયા?
ભ્રમણ કર્યું. દમાસ્કસ, જેરુઝલેમ, મક્કા, સૂફી સાધનામાં લાગી ગયા. એમને હવે પેલું પુસ્તકીયું જ્ઞાન નહોતું જોઈતું, એમને જોઈતો હતો પ્રત્યક્ષ અનુભવ, મરીફા જેને કહેવાય.
એટલે એક વિદ્વાનમાંથી તેઓ એક રીતે રહસ્યવાદી બન્યા.
બરાબર. આ 10 વર્ષની યાત્રાએ એમને બદલી નાખ્યા. પછી તેઓ પોતાના વતન તુસ પાછા ફર્યા, અને ત્યાં એમણે એક નાનું મદ્રેસુ અને સૂફી લોજ સ્થાપ્યા, અને મૃત્યુ સુધી પછી ત્યાં જ ભણાવ્યું અને લખ્યું.
તો આ બધા અનુભવો પછી એમના મુખ્ય વિચારો શું હતા? એમનું સૌથી મોટું યોગદાન શું ગણી શકાય?
જો, એમનું સૌથી મોટું યોગદાન એ ગણાય કે એમણે સુન્ની ઇસ્લામની જે મુખ્ય ધારા હતી એમાં 2 વસ્તુઓનું સંયોજન કર્યું.
કઈ 2 વસ્તુઓ?
એક તો રૂઢિચુસ્ત ધર્મશાસ્ત્ર, ખાસ કરીને અશ્યરી વિચારધારા, અને બીજું સૂફી રહસ્યવાદ. એમણે કહ્યું કે સાચું જ્ઞાન ખાલી તર્કથી, એટલે કે અક્કલથી, કે પછી શાસ્ત્રો, એટલે કે નક્કલથી જ નથી મળતું.
તો પછી?
પણ સીધો જે આધ્યાત્મિક અનુભવ થાય છે, જેને કશ્ફ કહેવાય, એનાથી પણ મળે છે. અને આ અનુભવજન્ય જ્ઞાન એ સર્વોચ્ચ છે.
ઓકે, એટલે એનો અર્થ એવો નથી કે એમણે તર્કનો વિરોધ કર્યો?
ના ના, એવું બિલકુલ નહીં. એમણે કહ્યું કે દુનિયાવી બાબતો સમજવા માટે, ચલાવવા માટે તર્ક જરૂરી છે, પણ જ્યારે વાત ધર્મની, આધ્યાત્મિકતાની, મતલબ કે ઊંડા સત્યની આવે, ત્યારે ખાલી તર્કથી જવાબ ન મળે. અને આ જ કારણે એમણે પેલું પુસ્તક લખ્યું, તહાફુત અલ ફલાસિફા.
હા, ફિલસૂફોની અસંગતતા, એમાં એમણે શું કહ્યું?
એમાં એમણે એવિસેના જેવા જે મહાન ફિલોસોફર હતા એમની ટીકા કરી. એમણે કહ્યું કે આ ફિલોસોફરો તર્કનો ઉપયોગ કરીને તત્વમીમાંસાના એવા ક્ષેત્રોમાં ચોક્કસ જવાબો આપવાનો દાવો કરે છે જ્યાં ખરેખર તર્કની સીમા આવી જાય છે.
અચ્છા, આ પુસ્તકની બહુ અસર થઈ હશે નહીં?
ખૂબ જ. ઇસ્લામિક જગતમાં ફિલોસોફી કઈ દિશામાં જશે એના પર આ પુસ્તકનો ઘણો પ્રભાવ પડ્યો.
અને એમનો બીજો જે પ્રખ્યાત ગ્રંથ છે, ઇહ્યા ઉલુમલ દીન, ધાર્મિક વિજ્ઞાનનું પુનરુત્થાન, એના વિશે થોડું જણાવો.
અરે, એ તો એમની માસ્ટરપીસ ગણાય. ઇહ્યા એક બહુ જ મોટો વિસ્તૃત ગ્રંથ છે. એમાં એમણે ઇસ્લામિક કાયદો, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને રહસ્યવાદ આ બધું જ ભેગું કરીને એક વ્યવસ્થિત માળખું આપ્યું છે.
એટલે એક રીતે સામાન્ય માણસ માટે ગાઈડબુક જેવું.
બરાબર. સામાન્ય મુસલમાન કેવી રીતે પોતાનું ધાર્મિક જીવન જીવે એની સંપૂર્ણ માર્ગદર્શિકા એમાં છે. અને એટલે જ કુરાન પછી કદાચ સૌથી પ્રભાવશાળી ગ્રંથોમાં એની ગણના થાય છે.
અમની પેલી આધ્યાત્મિક આત્મકથા પણ છે ને, અલ મુનકિર મિન અલ દલાલ.
તેઓ ફરી શ્રદ્ધા સુધી પહોંચ્યા.
તો એમનો જે વારસો છે, એમનો પ્રભાવ એ મુખ્યત્વે ઇસ્લામની અંદર જ રહ્યો કે બહાર પણ કંઈક અસર જોવા મળે છે?
મુખ્ય પ્રભાવ તો ચોક્કસપણે સુન્ની ઇસ્લામ પર જ રહ્યો. ત્યાં એમણે જે કાયદો, ધર્મશાસ્ત્ર અને સૂફીવાદનો સમન્વય કર્યો એ સ્ટાન્ડર્ડ બની ગયો. પણ હા, એમણે જે ફિલોસોફીની ટીકા કરી એના જવાબમાં પછી ઇબ્ન રુશ્દ એટલે કે એવેરોઝ જેવા વિચારકોએ ફિલોસોફીના બચાવમાં લખ્યું અને એ લખાણોની અસર છેક યુરોપ સુધી પહોંચી.
અચ્છા, અને આજના સમયમાં એમના વિચારો કેટલા પ્રસ્તુત છે?
મને લાગે છે કે આજે પણ બહુ પ્રસ્તુત છે. ખાસ કરીને શ્રદ્ધા અને તર્ક વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું એ પ્રશ્ન તો હંમેશા રહેવાનો. અલ ગઝાલીના વિચારો એમાં મદદ કરી શકે છે.
એમનું એક વાક્ય બહુ પ્રખ્યાત છે, જ્ઞાન વગરનું કર્મ વ્યર્થ છે અને કર્મ વગરનું જ્ઞાન ગાંડ પણ છે. આનો શું મતલબ થાય?
સીધી વાત છે, ખાલી જાણવાથી કંઈ ન વળે, એને અમલમાં મૂકવું પડે. એટલે જ્ઞાન વગરનું કર્મ નકામું
અને કર્મ વગરનું જ્ઞાન
એ ગાંડ પણ. મતલબ તમે બધું જાણો છો પણ એ પ્રમાણે જીવતા નથી તો એ જ્ઞાનનો સો અર્થ ખાલી વાતો જ રહી ગઈ ને. એટલે જ્ઞાન અને કર્મ બંને સાથે હોવા જોઈએ.
બરાબર. એક રસપ્રદ વાત એ પણ છે ને કે એમણે પેલા ફિલોસોફરોની ટીકા કરી એ પહેલા એમના વિચારો સમજાવતું પુસ્તક લખ્યું હતું, મકાસિદ અલ ફલાસિફા.
હા, ફિલસુફોના ઉદ્દેશ્યો. અને એ પુસ્તક એટલું સરસ લખાયું હતું, એટલું તટસ્થ હતું કે યુરોપમાં તો ઘણા લોકો એમ સમજવા લાગ્યા કે અલ ગઝાલી પોતે એરિસ્ટોટલના ફોલોવર છે. એમને ખબર જ નહોતી કે આ તો ટીકા માટેની ભૂમિકા હતી.
ખરેખર આ તો એમની બૌદ્ધિક ઈમાનદારી બતાવે છે.
ચોક્કસ. અંતે એક વિચાર મૂકીને વાત પૂરી કરીએ.
હા, કહો.
અલ ગઝાલીએ સદીઓ પહેલા કહ્યું કે તર્કની એક સીમા છે અને પ્રત્યક્ષ અનુભવનું પણ મહત્વ છે. આજે આપણે એક એવા યુગમાં જીવીએ છીએ જ્યાં ડેટા, વિજ્ઞાન, તર્ક આ બધા પર બહુ ભાર છે.
હા, બરાબર.
તો આવા સમયમાં પેલું જે અનુભવજન્ય જ્ઞાન છે જેની વાત અલ ગઝાલી કરતા હતા એનું શું સ્થાન હોઈ શકે, એના વિશે આપણે શું વિચારી શકીએ, આ એક પ્રશ્ન છે જે વિચારવા જેવો છે.
ચોક્કસપણે, ખૂબ જ સરસ ચર્ચા રહી. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.